आचार्य जिन शासनों ने करा, पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत पज्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार पर डॉक्टर हरिभाई ना प्रवचन श्लोक 33-35 ऊपर प्रवचन।
तो रत्नकरंड श्रावक आचार श्लोक से 33 में सम्यक दर्शन उत्कृष्टता उदाहरण सहित कारण कहेवामां आवे छे। मूळ श्लोक छे गृहस्थो मोक्ष मार्गस्थ निर्मोहो नैव मोहवान अनगारो गृहश्रेयान निर्मोहो मोहिनो मुनिः। एनो अन्वयार्थ के दर्शन मोह रहित सम्यक दृष्टि गृहस्थ मोक्ष मार्ग मां स्थित छे, किंतु दर्शन मोह सहित मिथ्या दृष्टि द्रव्य लिंगी मुनि मोक्ष मार्ग मा स्थित नथीच। तेथी मिथ्यात्वी द्रव्य लिंगी मुनि करता मिथ्यात्व रहित सम्यक दृष्टि गृहस्थ श्रेष्ठ छे।
मुनि करता गृहस्थ श्रेष्ठ, मिथ्यात्व रहित होय तो अने दर्शन मोहथी रहित।
केम अहियां ए वात बहु स्पष्ट बतावी छे। आ बधा श्लोको सम्यक दर्शन नु महात्म्य बतावे छे अने जैन दर्शन मां सम्यक दर्शन छे प्रधान वात छे, त्यांथी ज मोक्ष मार्ग नी शुरुआत थाय छे। एनी प्राप्ति नथी त्यां सुधी कोई मोक्ष मार्ग छे नहीं। केवा पूरतो मोक्ष मार्ग छे? समग्र बधी शुभ क्रियाओ आपणे करे, व्रत दान तप पूजा भक्ति आदि जे की बाह्य क्रियाओ छे ए बधी शुभ छे, તેથી શુભનો બંધ થાય છે, પણ એક પણ મોક્ષ માર્ગની ક્રિયા નથી। તો દર્શન મોહ જયારે જાય અને સમ્યક દર્શન પ્રગટ થાય એટલે કે ચોથે ગુણસ્થાનકથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે। અજ્ઞાની બધા જીવો પ્રથમ ગુણસ્થાનકે છે, બધા જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી બધા જીવો પ્રથમ ગુણસ્થાનકે છે, અને સમ્યક દર્શન થતા પહેલાથી ચોથે ગુણસ્થાનકે આવે, બીજું ત્રીજું ના આવે। બીજું ત્રીજું જે છે તે સમ્યક દર્શનથી કોઈ પતિત થાય તે પતિત થવાને વખતે વચમાં આવે છે, એટલે પહેલું ગુણસ્થાનથી ચોથે ગુણસ્થાને કે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે। અને જેને ચોથી ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ તેને પૂર્ણની પ્રાપ્તિ થશે અને થશે એ નિયમથી જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું તે નિયમથી એનો મોક્ષ થશે ને થશે। કેટલો કાળે થશે કે સામાન્ય રીતે તે ભવે, ત્રણ ભવે, સાત ભવે, પંદર ભવે, કોઈ જીવની અપેક્ષાએ અર્ધપુતગલ પરાવર્તન કા, જેમ કે ભગવાન મહાવીર, ભગવાન મહાવીરને સ્વતંત્ર પરંપરા મુજબ આપણે જો ગણીએ તો નૈસાના ભાવમાં સમ્યક દર્શન થયું, નૈસાના ભાવમાં સમ્યક દર્શન થયું પછી ત્રીજા ભાવે તો એમને ત્રિદંડીનો અવતાર હતો ભગવાન ઋષભદેવના વખતમાં, એટલે કે ભગવાન ઋષભદેવ ત્રીજા આરામાં થયા, તો આખો ચોથો આરો ગયો અને ચોથા આરાના 3.5 વર્ષ અને 8.5 મહિના બાકી રહ્યા ત્યારે ભગવાન મહાવીર મોક્ષે ગયા, એટલે 1 કરોડા કરોડી
વર્ષની
સાગર ઉપમ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી પણ જીવને થાય અને 23 તીર્થંકરો થયા, ચોથા આરામાં 23 તીર્થંકરો
થયા.
એક જ ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા. ત્રીજા આરાના 3 વર્ષ 7.5 મહિના બાકી રહ્યા ત્યારે ભગવાન મહાવીર ચોથા આરાના 3 મહિના 7.5 મહિના બાકી રહ્યા
ત્યારે.
એટલે કે સમ્યક દર્શન થયું નૈસારના ભવની અંદર. અને આપણે જે ભવની ગણતરી થાય છે હંમેશા તીર્થંકરોના ભવની ગણતરી થાય છે કે ભગવાન પાર્શ્વનાથ 10 ભવની ગણતરી આપણે કરીશ. નૈસારના એટલે લાકડા
કાપનાર
જંગલ કાપે એવું જે કામ લકડ કામ કરે એને એ વખતે કામ કરતા હતા ને એને પછી યોગ થઈ ગયો મુનિનો અને એમને પછી માર્ગ ભૂલી ગયેલા મુનિઓને પછી એને માર્ગ બતાવો ને એ બધી કથા છે. તો એ ભવની અંદર એમને સમ્યક દર્શન થાય છે પણ એમનું નિર્વાણ થાય છે
ચોથા આરાના છેલ્લા 3 વર્ષ 8 મહિના રહ્યા ત્યાં
3 વર્ષ 8 મહિના બાકી રહ્યા હતા. એટલે એક કો એટલે
એક
સાગરોપમ વર્ષ પછી તો કોઈ જીવની અપેક્ષા આવું પણ થાય અને એ જ ભગવાન મહાવીર સમ્યક દર્શન થયા પછી 16 ભવ સુધી એમને સમ્યક દર્શન રહ્યા પછી ત્રિપષ્ઠ વાસુદેવના ભવની અંદર પછી નરકમાં જાય, ત્યાંથી 24 સીધા જાય નરકમાં અને ત્યાંથી કેટલાય ભવો પોતે ક્ષુદ્ર ભવો અને કેટલાય ભવો કરે છે. ત્યાર પણ છતાં પેલું સમ્યક દર્શન ત્યાં પ્રગટ કર્યું છે એટલે પાછું અનુસંધાન થઈ પાછો ચક્રવર્તી નો ભવ એમને આવે છે અને ત્યાર પછી ચોથી પછી ભગવાન મહાવીર નો આવે છે. એટલે કે સમ્યક દર્શન નું મહાત્મ્ય છે કે સમ્યક દર્શન થયું એટલે એ મોક્ષે જશે જશે ને જશે. એટલે કૃપાળુદેવે કાલે વાત કરી, કૃપાળુદેવે વાત કરી છે કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યો પેલા જો તમે યાદ રાખજો કરજો પછી તમે હા પાડો કે ના પાડો હું તો તમને મોક્ષમાં લઈ જ જઈશ એમ સમ્યક દર્શન કહે છે. એટલે કે સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય છે એને અવશ્ય મોક્ષ, એના ટાઈમની વાત નથી. અનંત ભવમાંથી છૂટી અને થોડા ભવમાં આવ્યો આચાર્ય હેમચંદ્રને કોકે પૂછ્યું કે ભાઈ તમે શું કે તમે ભાઈ પૂછ્યા હોય કે મારા કેટલા ભવ બાકી છે. તો હેમચંદ્રાચાર્યને કોઈ આવીને પછી કે તમારે આંબલીના ઉપર પત્તા છે ને આંબલીની જે એટલા એટલા બાકી છે તો બહુ ખુશ થયા. કેમ કે તો પરિમિત છે,
ગણી શકાય એવી ચીજ છે ને. 2 કરોડ વર્ષ થાય પણ 2 કરોડ વર્ષ પછી પણ હું તો મોક્ષે જવાનું ને.
આ તો અનંત ભવ છે,
તો નક્કી થઈ ગયું ને,
અનંત ભવ છે. એટલે સમ્યક દર્શન એટલા માટે મહાત્મ્ય છે. અને સમ્યક દર્શન નરકમાં હોય તો દુઃખી નથી. કૃપાળુદેવ એક વાક્ય લખ્યું છે, સૈનિક રાજા નરકમાં છે પણ ત્યાં પણ સુખી છે એવું શબ્દ લખ્યું છે. સમ્યક જ્ઞાન ના જોરે ત્યાં પણ દુઃખી નથી અને મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં દુઃખી છે અને સમ્યક દ્રષ્ટિ
નરકમાં પણ દુઃખી
નથી. દુઃખી નથી તો પછી અહીંયા મનુષ્ય ભાવમાં તો દુઃખી ક્યાંથી હોય છે? કેમ કે
પ્રશ્ન થયો મને કે આપે એમ કહ્યું કે પહેલા ગુણસ્થાન કે અજ્ઞાની હોય છે
બધા
અને બીજા ત્રીજામાં નથી જવાનું થતું, સીધા ચોથા બીજા ત્રીજા ગુણસ્થાનક તો એ સ્થાનકો શા માટે
પડતી વખતે સ્થાનકો
હોમે તો
બીજું હોમમાં સ્થાન છે વિરાજના છે. ચોથું કોઈ વખતે ક્ષણિક આવી અને પાછું પેલામાં જાય છે કે અંતબંધી કસાયનો ઉદ્દેશ
એટલે વમે તો સાવ અજ્ઞાનીમાં ન જાય.
એ તો વધુનો કાળ કેટલો છે, આંખ બંધ કરીને ઉઘાડો એટલી વખતનો, બીજા ત્રીજા ગુણસ્થાનનો કાળ એટલો જ છે, વધારે છે જ નહીં. એટલે કોઈ ત્યાં બીજામાં તકે નહીં, કા એ ચોથામાં જાય કાં તો એ પેલામાં આવે, ત્યાં ટકવાનો ટાઈમ જ નથી. કેમ કે આંખ બંધ કરીને ઉઘાડી એટલો જ વખત છે બીજું ત્રીજું ગુણસ્થાન, એનો સમય જેટલો આપણે પહેલે ગુણસ્થાન. ખરેખર તો ગુણસ્થાન એમાં તો બધું બહુ વિચાર છે, ઘણા બધા પહેલે ગુણસ્થાને જીવો છે એમ નહીં, પણ થોડુંક ખરું તો જેને કંઈક પોતાનું મિથ્યત્વ ગળ્યું હોય અને કંઈક ગુણની પ્રાપ્તિ કરી હોય એને ખરેખર પહેલું ગુણસ્થાન છે નિશ્ચિત તો એવું જ છે. પણ પછી બીજાને ક્યાં નાખવા, સામાન્ય અપેક્ષા એ બધા પહેલે ગુણસ્થાન કે ગણવામાં આવ્યા છે, ત્યાં ગુણ નથી છતાં પણ સામાન્ય અપેક્ષાએ ગણવામાં
સામાન્ય રીતે ગુણવાળા હોય,
ગુણવાળા હોય એ સ્થાને કે એટલે એ વાત કરી કે
હવે
જેને અંતઃકરણાકુળી સાગર ઉપમ બાકી કર્મ રહ્યા છે તો જે આસન ભવ્ય જીવ હોય તેવા જીવને ખરેખર મુસ્તાન વાળો જીવ આપણે કહીએ. ખરેખર તો વાત એવી જ છે કે કઈક થોડોક ગુણ ફેક્ટર આ તરફનું વલણ થયું, સન્મુખતા તરફ એનો વિચાર થયો હોય, કઈક એને ભવનો ત્રાસ લાગ્યો હોય, એને થાય કે હવે તો છૂટવું જ છે એવો ભાવ એને અંતરમાં રહ્યા કરતો હોય, જગત પ્રત્યે વૈરાગ હોય, આવો જીવ ખરેખર તેલે ગુણસ્થાન કહે છે. એટલા માટે આસન ભવ્ય જીવ ને આ છ પદ કોને સપ્રમાણ થવા યોગ્ય છે? સહજ વિચારથી આસન ભવ્ય જીવને, બીજાને છ પદ નો સ્વીકાર કરે નહીં. હા, જ્ઞાની પુરુષોએ આ છ પદને સમ્યક દર્શનના સ્થાનક કયા છે અને અમે આમ કે જે છ તે સંક્ષેપમાં જણાવ્યા છે. સમયમુક્ત ગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવાનું પરમ નિશ્ચિત રૂપ જણાવવા યોગ્ય છે અને તેનો સર્વવ્યાપી વિસ્તારથી તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. ત્યાં આસન ભવ્ય શબ્દ મૂક્યો છે. ત્યાં છપ્પનના પત્ર આસન ભવ્ય, આસન ભવ્ય મૂક્યો છે, શબ્દ મૂક્યો. આ શ્રીમદજીના એક એક શબ્દ જે છે છપ્પનના પત્ર એક એક શબ્દ ની અંદર બધા રહસ્યો ભરેલા છે. એક એક શબ્દ ની અંદર છે. તો અહિયાં પણ ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત છે એને બીજ ઉગી પૂર્ણમાં આવશે, આવશે ને આવશે. બીજ ઉગી અને પછી પાછો અમાસ થશે નહીં,
બીજ ઉગ્યા પછી અમાસ થશે,
અમાસ થવાની જ નથી. એમ આ સમ્યક દર્શન છે એ બીજ ઉગી છે અને બનાસદાસે તે વાત કરી છે કે સમ્યક દર્શન થાય એ જીનેશ્વર કે લઘુનંદન, એ જીનેશ્વર ભગવાનનો લઘુનંદન છે. તો જેમ રાજાનો દીકરો રાજા થાય એમ ભગવાનનો લઘુનંદન ભગવાન જ થાય, બીજો કાંઈ ન થાય. ભગવાનનો લઘુનંદન ભગવાન થાય, બીજું કોણ થાય? રાજાનો દીકરો રાજા થાય. તો જીનેશ્વર કે લઘુનંદન એવો શબ્દ બનસદા સિવાય પ્રશ્ન નક્કી, એમ લઘુનંદન નક્કી થઈ ગયું એમ. તો એટલા માટે સમ્યક દર્શનમાં તો અહીંયા શું કહ્યું? પેલે પંચમા વ્રત પડે છે એટલો ત્યાગ કર્યો, ઘર ત્યાગ્યા, બહાર ત્યાગ્યા, રાત ત્યાગ્યું, સ્ત્રી ત્યાગ્યા, પુત્ર બધું ત્યાગ્યું અને પેલો ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ વેપાર કરતો હોય એ આના કરતા કેટલો ઊંચો છે એમ કહ્યું. તો વિચાર કરો, બાહ્ય ત્યાગ સાથે ધર્મને કોઈ સંબંધ? બાહ્ય ત્યાગ આપણે એક ભૂમિકા તૈયાર કરી આપે છે. ભૂમિકા વિના બીજ વાવી શકાય નહીં. ભૂમિકા જોઈએ તો ભૂમિકાને તૈયાર કરવાને માટે પંચમાવ્રત કે બાર વ્રત આદિ એ ભૂમિકા તૈયાર, સાત્વિકતા, ટૂંકમાં સાત્વિકતા, દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટો સુજા મંદ વિષય ને સરળતા, સહ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા ગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ પ્રથમ ભૂમિકા ની અંદર આ વાતો હોય તો એક ભૂમિકા તૈયાર થાય છે. એક ખેતર તૈયાર થયું, વાડ તૈયાર થઈ, પાણીનો બંદોબસ્ત થયો, પછી બીજ વાવે તો ઉગ્યા વિના રહીએ નહીં, પણ બીજ બરાબર સારું હોવું જોઈએ. તો બોધી બીજની પછી ત્યાં વાવણી કરવી પડે કે જેમાંથી મોક્ષનું બીજ ઉગે. તો એ બોધી બીજ માટે આ બધા સાધનો ભૂમિકા તૈયાર કરશે. એટલે કૃપાળુએ કહ્યું કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ જે માર્ગનો મર્મ છે એ સત્પુરુષના અંતરમાં પડ્યો છે. બહાર ક્યાંય છે નહીં તો એ વાત બહુ એમને કરી છે તો વાંચી જાય લોકો, પણ એનું શું રહસ્ય એનો ખ્યાલ ના આવે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ કયો નથી. શાસ્ત્રમાં મર્મ આવે નહીં, કેમ કે મર્મ તો અંતરની ચીજ છે, સત્પુરુષના અંતરમાં અનુભવની ચીજ છે. એ શાસ્ત્રમાં અનુભવ ક્યાંથી આવે? એટલે જ કહ્યું વિજય પદ્ધતિ સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શકાય નહીં તે પણ શ્રી ભગવાન જો અને વાણી તે પદને શું કહ્યું, માત્ર અનુભવ ગોચર રહ્યું જ્ઞાન જો. તો એ અનુભવ નો વિષય છે, એ સત્પુરુષના અંતરમાં મર્મ પડેલો છે. એ કોઈ શાસ્ત્રમાં છે ને, શાસ્ત્રમાં ભૂમિકા તૈયાર થઈ શકે અને કંઈક સંકેતો આપણે મળે, શાસ્ત્ર દ્વારા સંકેતો મળે અને એ સંકેત આપણે જીલીએ અને એમાંથી રહસ્ય કાઢી અને આપણે આગળ વધ્યું તો વધાય. શાસ્ત્ર તો એના જેવું છે. આમ કે પેલો આંગળી ઉપર ચંદ્ર છે, હવે આંગળી અહીંયા ચંદ્ર ત્યાં, તો શાસ્ત્ર તો એવા છે, તો એમાંથી રહસ્ય આપણે કાઢવું પડે. અને સાચું રહસ્ય તો સત્પુરુષના અંતરની અંદર છે. તો આ સમ્યક દર્શન છે એનું મહાત્મ્ય છે. શા માટે કે મોક્ષ માર્ગની એ પ્રથમ સીડી છે, પ્રથમ મોક્ષ માર્ગની સીડીનું પ્રથમ પગથિયું છે. તો દોલતરામજી એ વાત પણ કરી છે કે મોક્ષ માર્ગની આ પ્રથમ સીડી છે. તો સમ્યક દર્શન એટલા માટે બાહ્ય મોક્ષમાં પ્રકાશકની અંદર ટોડરમલજી એક વાત બહુ સુંદર કરી છે કે ભાઈ સમ્યક દર્શનને પાત્ર કોણ, તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે જે નવ તત્વ એની જે વિચારણા કરે છે તે સમ્યક દર્શનને પાત્ર છે. પણ જે વ્રત લે છે એ માત્ર વ્રત લે છે એ સમ્યક દર્શનને પાત્ર નથી. તમે લખ્યું છે પાત્ર કોણ, પણ ભૂમિકા તૈયાર કરવા માટે વ્રત લઈએ અને પછી આને બરાબર પકડે તો એ વ્રત આને ઉપયોગી થાય. પાછો એનો નિષેધ કર્યો નથી, કોઈ જ્ઞાનીએ દ્રવ્ય સંયમનો નિષેધ કર્યો નથી. રૂપણોદ્યોગ પત્ર બહુ આ વાત બહુ સ્પષ્ટ કરી છે, કોઈ દ્રવ્ય સંયમનો જ્ઞાની નિષેધ કરે જ નહીં. પણ એ દ્રવ્ય સંયમને સાચો સંયમ માની લે એવી વખતે જ્ઞાની પુરુષો પેલાનો અભિનય છોડાવવા માટે એને કહે કે તું કરશે તો કઈ નહીં વળે, કે તારા એવા તો કેટલાય ચારિત્ર મિથ્યાત્વરૂપી પાડો ખાઈ ગયો, તારા તણખલા જેવા વ્રતથી કઈ મિથ્યાત્વરૂપી પાડો ડરે એમ નથી. તો સમ્યક દર્શનનું મહાત્મ્ય છે, એ મહાત્મ્યનું એ વર્ણન કરે છે. તો એ વાત કરી કે બાહ્ય દ્રવ્યલિંગ હોય કેમ, દ્રવ્યંગલિની ને ગુણશ્રેણી નિજરા કદી પણ થતી નથી. ત્યારે સમ્યક દર્શીને કોઈ વેળા થાય છે તથા દેશ સકળ સંયમ થતા નિરંતર થાય છે, માટે તે મોક્ષ માર્ગી થયો. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત દેશ સંયત સમ્યક દર્શીથી હીન કહ્યો છે. આટલું બધું ત્યાં એટલે દુલતરામજી એક વાત કરી કે મુનિ પ્રતધાર અનંત વાર ગ્રેવક ઉપજાયો, પણ આત્મજ્ઞાન વિના સુખ ન પાયો. અનેક વખત આવું દ્રવ્યલિંગ ચારિત્ર અંગીકાર કરી અને નવમી ગ્રેવક સુધી ગયો, પણ આત્મજ્ઞાન વિના તે સુખ ન પાયો. કેમ કે પાછું ત્યાંથી પડીને ત્યાંથી દ્રવ્યલિંગ લીધું જશે. એવું છે કે નિરતિ ચાર દ્રવ્યલિંગ જે પાળે એ ગ્રેહક સુધી જઈ શકે, બીજો કોઈ જઈ શકતો નથી. નવમી ગ્રેહક સુધી જવામાં કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય, અન્ય દર્શની ખૂબ તપ આદિ બધું કરે તો એ વધારે વધારે આઠમા દેવલોક સુધી જાય, એથી આગળ જઈ શકે નહીં. ત્યારે જૈન દર્શનના જે દ્રવ્યલિંગી મુનિ નિરતિ ચાર ચારિત્ર પામે પાળે નવમી ગ્રેહક સુધી જાય, બાકીના કોઈ અતિચાર સહિત પાળે તો એ પેડા દેવલોક બીજા દેવલોક એટલા ની અંદર જાય અને કોઈ ભૌતિકમાં પણ જાય, પણ દેવલોકમાં જાય ટૂંકમાં.
ત્યાંથી ગ્રેહક એટલે નવમો દિવસ
ના, નવમી ગ્રેહક એટલે એ બાર કોક સોળ કો સોળ પછી ઉપર આવે. આ ગ્રેહ એટલે ડોક, એટલે એના પછી અનુત્તર વિમાન, પછી સર્વસિદ્ધ વિમાન,
અને
ત્યાર પછી ઉપર
સિદ્ધ
એ પ્રમાણે.
હા
એ બધું આ એ નવ પ્રકારના છે, નવ ગ્રહ નવ પ્રકારના છે, બધી
ગ્રહની અંદર જાય.
હા, નવ ગ્રહ અંદર જાય. પણ આત્મજ્ઞાન વિના લેસ સુખ ન પાયો, સુખી નથી ત્યાં પણ. કેમ કે જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી સુખ છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિ દુઃખી જ છે, મિથ્યા દ્રષ્ટિ સુખી છે જ નહીં. માને
સમજનાની જગ્યા સુખી છે,
માને પોતાની જાતને સુખી તો માને, કેમ કે એને સુખ જોયું નથી, બિચારો એમ જ માને ને.
સાચા સુખની સમજ નથી,
એની સંબંધ નથી તો એમ જ માનવાનું છે. એટલે એને ખબર નથી સુખ શું, એ જ ખબર નથી જીવને. આપણને સુખ શું એ આપણને ખબર નથી કે સાચું સુખ છે. એટલે જે સન્મુખ થાય, જે નજીક આવે, એને જ ખબર પડે છે કે સુખ શું છે. અને સમ્યક દર્શન થયા પછી જ એને ખબર પડે કે સુખ તો આ છે. અને પછી એને થાય, ઓરે આ તો હું, આ તો બહુ સહેલું, તો અહીં નહીં હતું કે બહારનું, તો આમ બધી વાત પછી આવે. અને અત્યારે તો બહારને બહાર, બહારને બહાર, બહારને બહાર, બહારને બહાર ભરમે જ ગયો. એ વાત અહીંયા કરી તો સમ્યક દર્શનનું મહાત્મ્ય ઠેર ઠેર બતાવ્યું છે. પછી આગળ કહે છે કે સમ્યક દર્શનની ઉત્કૃષ્ટનું બીજું કારણ બતાવે છે. શું કહે છે કે ન સમ્યક તો સમમ કિંચિત ત્રિલોક્ય અપી ત્રિજગત અપી શ્રેયો અશ્રેયસ્ય મિથ્યાત્વ સમમ ન અન્યત અનુભૂતા ભૃતામ. એટલે એનો અર્થ કહે છે કે ત્રણેય કાળમાં, ત્રણ લોકમાં દેહધારી જીવોને સમ્યક તો સમાન કોઈ અન્ય શ્રેયરૂપ ઉપકારક નથી, અને મિથ્યાત્વ સમાન કોઈ અન્ય ભવન અકલ્યાણકારક અનુપકારક નથી. બે વાત કરી, શું કે ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક તો સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી, અર્થાત ઇન્દ્ર, અહમેન્દ્ર, ભવેન્દ્ર, ચક્રી, નારાયણ, બલભદ્ર અને તીર્થંકર આદિ સમસ્ત ચેતન પદાર્થો, મણિ, મંત્ર, ઔષધાત્મક સમસ્ત અચેતન પદાર્થો સમ્યક તો સમાન ઉપકારી નથી, કારણ કે તેના સદભાવમાં અવરવતી ગ્રહસ્થ પણ દ્રવ્યલંગી મુનિ કરતા ઉત્તમ ગણાય છે. વળી આવૃત્તિ સમ્યક દ્રષ્ટિ દેવ મનુષ્યના થોડાક ભોગ કરી અર્થાત સ્વર્ગાદિના સુખ ભોગવી નિયમથી મોક્ષ પામે છે, અને મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવની અકલ્યાણકારી નથી, કારણ કે તેના સદભાવમાં મહાવ્રતધારી દ્રવ્યલિંગી મુનિ પણ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થથી હીન મનાવે છે. ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક્ત સમાન અન્ય કઈ સુખકારી નથી, તે સર્વધર્મનું મૂળ છે. તેના વિના સર્વ જ્ઞાન, વ્રત, ક્રિયા બધું વૃથા છે અને દુઃખનું કારણ છે. એટલે કૃપાળુએ વાત કરી કે સમ્યક દ્રષ્ટિના જપ, તપ, વ્રત આદિ જે છે તે મોક્ષનું કારણ છે, અને મિથ્યા દ્રષ્ટિના જપ, તપ, વ્રત આદિ બધા સંસારનું કારણ છે. સંસારનું કારણ છે વ્રત, જપ, તપાદિ સમ તહા લગી બ્રહ્મરૂપ જહા લેગી નિસંત કી પાઈ કૃપા અનુ પાયા કે બાત હૈ નિજ ચંદન કો છોડ પીછે લાગ સત પુરુષ તો તો સબ બંધન તો વ્રત તપાદિ
સગડા બંધ છૂટી જાય.
વ્રત તપ જપાદિ સે તહા લગે ભ્રમરૂપ જુઠ્ઠા છે જહા લગે નિસંત કી પાઈ કૃપા અનુ પાયા કે બાત હૈ નિજ ચંદન કો છોડ પીછે લાખ સત પુરુષ તો કો તો સબ બંધન તો ઊંચી ચહત જો પ્યાસકી હૈ ભાવે નહી ગુરુ ગુમ વિના અહી અનાદિ સ્થિત. તો એ જ વાત અહીં કે છે કે જપ તપ આદિ બધું એ બધી ક્રિયા તારી એકડા વિનાના મીંડા જેવી છે, એનું ફળ મળશે, સ્વર્ગ મળશે. જેમ ખેતર બરાબર ખેડ્યું હોય અને ન હોય એવું તો ઘાસ ઉગવાનું જ છે, સારું ઘાસ ઉગશે, પણ ઘાસ ઉગશે, ઢોર ખાશે,
કઈ જશે,
પણ માણસ ખાય એવું અનાજ ઉગશે નહીં. તો એ વાત અહીં કહી કે સમ્યક દર્શન જેવું કોઈ ઉપકારક નથી, અને મિથ્યા દર્શન જેવું કોઈ અકાળકારક નથી. મિથ્યાત્વના ગર્ભની અંદર અનંત દુઃખ પડ્યા છે, મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ પડ્યા છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંત દુઃખની પરિપાટી ચાલુ ચાલુ ને ચાલુ જ છે. પણ મહાપુરુષો કે છે કે ભાઈ તું એક નાની તને કઈ ઉપસર્ગ આવે કે નાનું દુઃખ થાય એ તારાથી સહન થતું નથી, કાંટો લાગ્યો હોય તો તારા સહન થતું નથી, પણ તારાથી આ મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ પડ્યા છે એ તરફ કેમ તારી દ્રષ્ટિ જતી નથી? એ જ્યાં છે ત્યાં સુધી તો અનંત દુઃખ પડ્યા છે, એ દુઃખ છૂટે નહીં તો જીવ નાની નાની દુઃખની વાતોની અંદર જાગૃત, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ, એ બાબતમાં બહુ જાગૃત રહે. કરવું જોઈએ આ બધું, આમ જોઈએ ફર્નિચર, આમ જોઈએ ધૂળ જોઈએ, એ બધી બાબતમાં બહુ જાગૃત રહે. પણ આ મિથ્યાત્વ પ્રત્યે લક્ષ જ જતું નથી કે પોતે મિથ્યાદ્રષ્ટિ છે અને મિથ્યાત્વને હિસાબે અનંત દુઃખ નો સ્વામી છે. મિથ્યાદ્રષ્ટિ અનંત દુઃખ નો સ્વામી છે એ પ્રત્યે જીવની દ્રષ્ટિ જતી નથી. અને પછી મનુષ્ય ભાવ હારી ગયો પછી તો ખાલી હાથ થઈ ગયો, પછી શું ચીડિયા ને ખેતી ચુગત ગયે, ફિર પસ્થાને ખાખ્યા, પહેલેથી તું જાગ્યો નહી, ઊંઘી ગયો અને આ બધા ખેતરાખું ચકલા ખાઈ ગયા, ને હવે તું બૂમ પાડે શું કામે? મનુષ્ય ભાવ તો બધો જતો કર્યો અને હવે છેલ્લો પથારીએ પડ્યો અને પછી ગાય મેં મનથી ઉપર હારી ગયો, મારાથી તો કાંઈ થયું નહીં, અરે ભગવાનનું નામે નહીં લીધું. ભાઈ હવે શું, હવે તારા હાથમાં કઈ બાજી રહી જ નથી, તો બાજી હારી ગયો જીવ, બાજી હારી ગયો, બસ હારી ગયો હારી ગયો. પછી તો જયારે મનુષ્ય ભાવ મળે ને જયારે હવે અનુકૂળતા મળે ને જયારે એ જાગે ત્યાંની વાત, ત્યારે એ તો તું બાજી હારી ગયો. તો મિથ્યાત્વ માં અનંત, એટલા માટે કૃપાળુદેવ વાત કરી કે તમ તમ પવા નરક નું દુઃખ સહન કરવા અમે તૈયાર છીએ. પણ આ મોહિની સહન કઈ દર્શન મોહન મોહન એ જ મોટો મોહ છે. મુખ્ય મોહ તો દર્શન મોહ છે, ચારિત્ર મોહ તો ગૌણ છે. એમ કૃપાળુદેવ વાત કરી છે એક ટેકાણો ઉપદેશ એની અંદર કે દર્શન મોહ મુખ્ય મોહ છે, ચારિત્ર મોહ ગૌણ મોહ છે, અલ્પ મોહ છે. તો દર્શન મોહ જેનો ગયો એનો ચારિત્રમો અવશ્ય જશે, પણ જેનો દર્શન મોહ ગયો નથી અને ચારિત્ર હશે તો કઈ એને મોક્ષ થવાનો નથી. દર્શન ભટ્ટા ભટ્ટા દર્શન પડું ગાથા છે, આચાર્ય કુલકુંદાચાર્ય લખ્યું છે કે દર્શન થી ભ્રષ્ટ છે ભ્રષ્ટ છે, ચારિત્ર થી ભ્રષ્ટ છે ભ્રષ્ટ નથી. કેમ કે ચારિત્ર થી જે ભ્રષ્ટ છે પણ દર્શન થી જે ભ્રષ્ટ નથી એ તો કોઈક દિવસ સિદ્ધ છે, પણ જે દર્શન થી ભ્રષ્ટ છે એ તો સંસારમાં રખડે છે. દર્શન પાહુડ ની અંદર અષ્ટપાહુડ છે, આચાર્ય કુંકુંડ નું અષ્ટપાહુડ, દર્શન પાહુડ ની અંદર કથા છે. દર્શન ભટ્ટા ભટ્ટા દર્શન થી ભ્રષ્ટ થી ભ્રષ્ટ છે. તો એ વાત અહીંયા કરી કે જગતમાં અકલ્યાકારક કયું? મિથ્યાત્વ, મિથ્યા માન્યતા. મિથ્યા માન્યતા રહે છે ક્યાં? મિથ્યા માન્યતા ક્યાં રહે છે? મિથ્યા માન્યતાનું ઘર ક્યાં છે? મિથ્યા માન્યતા નથી આત્માની અંદર, નથી જળ પદાર્થની અંદર, પણ તારી ઊંધા અભિપ્રાયમાં છે. તો એ ઊંધો અભિપ્રાય બદલી જાય તો કામ થાય. આત્મામાં કઈ મિથ્યા દર્શન નથી,
સચ્ચા સ્વરૂપ છે.
આત્માની અંદર એવો એક પણ ગુણ નથી કે જે ગુણથી રાગાદી ભાવ થાય. જળ જળ તો વિતરાગ રૂપ છે, જળની અંદર એવો કોઈ ગુણ નથી કે તમને રાગ કરાવી દે પરાણે, એવો કોઈ ગુણ નથી. તો રાગ થાય છે ક્યાં? મિથ્યા માન્યતા. એ મિથ્યા માન્યતાનું શૈલ્ય જે તારી પર્યાયની અંદર વર્તમાનમાં પડેલું છે, ક્યાંથી પડ્યું છે? અનંતકાળથી, પર્યાયની અંદર અનંતકાળથી આ અશુદ્ધિ પડી જ છે. શુદ્ધિ ને અશુદ્ધિ બંને સાથે પડેલી જ છે. તો આ અશુદ્ધિ જ્યાં સુધી ન જાય, મિથ્યા દર્શન જ્યાં સુધી ન જાય, ત્યાં સુધી કોઈ આરો છેડો કઈ છે નહીં. એ વાત અહીંયા કહી કે ત્રણ કાળ ત્રણ લોકમાં હવે સમ્યક દ્રષ્ટિ જીવ ક્યાં ક્યાં ઉપસતો નથી તે સમજાવે છે. સમ્યક દર્શન શુદ્ધ નારક તિરચંચ નપુષક સ્ત્રીત્વાની તુષ્કુલમ વૃકૃત અલ્પ આયુષ્ય દરિદ્રતા ચ પ્રજંતિ ન અપિ પ્રતિકા. સમ્યક દ્રષ્ટિ, આ તો બધું સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવે છે કે ભાઈ સમ્યક દ્રષ્ટિ ક્યાં ઉપજનો, કે સમ્યક દર્શનથી શુદ્ધ થયેલો સમ્યક દ્રષ્ટિ જીવ વ્રત રહિત હોવા છતાં પણ નારકપણાને, તિરિંજપણાને, નપુષકપણાને, સ્ત્રીપણાને તથા નીચકુળને, શરીરની બેડોળતાને, અલ્પ આયુષ્યને અને દરિદ્રતાને પ્રાપ્ત કરતા નથી. આટલી વસ્તુ એટલે કે 25 પ્રકારની પ્રકૃતિ સમ્યક દર્શન થાય એટલે 25 પ્રકૃતિના બંધની વિચ્યુતિ થઈ જાય છે. એમાંની આ વાત એમને કરી કે સમ્યક દર્શન કોઈ દિવસ તિરિંજમાં જાય નહીં, નરકમાં જાય નહીં, એના માટે કાં તો દેવમાં જાય ને કાં તો મનુષ્યમાં જાય. દેવમાં જઈને પછી મનુષ્યમાં આવે. નપુષક ન થાય, સ્ત્રી પણ ન થાય, નીચ કુળમાં ન જાય, શરીરની બેરોટાની અલ્પ આયુષ્ય ન હોય, દરિદ્રતા પ્રાપ્ત કરતા નથી. પરંતુ સમ્યક દર્શનથી પ્રાપ્ત થયા પહેલા જો કોઈ આગળની ગતિના આયુનો બંધ થઈ જાય તો તેમાં પણ ઉત્પન્ન થઈ શકે. કિંતુ સમ્યક્તોના પ્રભાવથી ત્યાં પણ એટલી વિશેષતા થઈ જાય કે સાતમા નરકનો આયુ બંધ કર્યો હોય તો પ્રથમ નરકનો નારકી થાય, એકંદરે નિગોદનો આયુ બંધ કર્યો હોય તો ઉત્તમ ભોગમાં પછીન્દ્રિય તિરિંજ થાય, લબ્ધ પર્યાપ્તક મનુષ્યનો આયુષ્ય બંધ કર્યો હોય તો ઉત્તમ ભોગ ભૂમિમાં મનુષ્ય થાય, ભિન્નતાદિ નીચ દેવોનો આયુ બંધ કર્યો હોય તો તે કલ્પવાસી મહાર્ધિક દેવ થાય, અન્ય સ્થાનમાં ઉપજે નહીં. એટલે સમ્યક દર્શન થાય એની પહેલા કોકે આયુષ્યનો બંધ કરી દીધો હોય તો સમ્યક દર્શન થતા એના પ્રભાવથી આટલી બધી વાતો થાય. એ નરકમાં જાય, સાતમી નું આયુ બાંધ્યું હતું પેલી નરકમાં, અત્યારે આપણે સૈનિક રાજા છે એ નરકમાં છે, કેમ કે આયુષનો બંધ પેલા કરી દીધેલો. મુનિનું જે વખતે એમને અપમાન કર્યું તે વખતે ત્યાર પછી એમને આયુષ્ય બાંધી દીધેલો, સમ્યક દર્શન છાય તો પછી પ્રગટ કર્યું. એટલે એક વખત આયુષ્યનો બંધ પડ્યો તો પછી આયુષ્ય પેલી નરકમાં આવી જાય, અને ઘણા વખતે તો એમનું એ 10,000 વર્ષ સુધી નરકમાં વધારે રહે. એવું પણ કોઈ ઠેકાણ વિધાન છે મને બહુ યાદ નથી.
સમ્યક જ્ઞાન થયા પછી જે આયુષ્યનો બંધ પડ્યો હોય ત્યાં સુધી આયુષ્ય ભોગવું પડે.
સમ્યક દર્શન થયા પછી, સમ્યક દર્શન થયા પછી તો હંમેશા દેવગતિમાં જ જાય નિયમથી. એ તો જાય જ નહીં, તો વાત કરી દીધી. આ તો અપવાદ કયો. શું કહ્યું કે સમ્યક દર્શન પહેલા આયુષ્યનો બંધ પાડ્યો નરકનો,
નરકના આયુષ્યનો બંધ પડ્યો
પાડ્યો હોય તો સાતમી નરકનો બંધ પાડ્યો તો પેલી નરક જ આવે. તિરિંજનો બંધ પડ્યો હોય તો ભોગભૂમિમાં જ સારું તિરંજ થાય. તિરંજ થાય એટલે ત્યાં પણ એને સાતાના શબ્દમાં એના કૂતરાઓ નવડાવે,
ધોળાવે
કરે નથી કરતા.
એ પ્રકારના જીવો
તો એ થોડાક
શુભ કરે.
કૂતરા બિલાડા હોય તેને એ લોકો રાખે ને, કેમ કે એના પુણ્યથી રાખે કે એના પુણ્યથી રાખે. તો આ તો ભોગભૂમિની અંદર, ભોગભૂમિમાં તો અહીં તો કઈ હું સાથે ધૂળી સાધન સામગ્રી, ભોગભૂમિની સામગ્રી તો પાર નથી. બધું કલ્પ વૃક્ષ થી જે માગો હોય તમને બધું મળે.
કઈ કરવાનું, એ તો આટલી મહેનત
સામાન્ય કેવાય. ત્રીજી નરકથી વધારે આપણે એટલી બધી આપણી શક્તિ નથી કે સાતમી નરકનું આયુષ્ય બાંધીએ, એટલી બધી યોગ્યતા નથી. એક તો સાતમી નરકનું આયુષ્ય બાંધવું હોય તો એટલી તીવ્ર એને બંધ પડવો જોઈએ, એટલો તીવ્ર બંધ કરી શકીએ શક્તિ નથી. પછી કેવાય કે ભાઈ રોજ સબ નારાજન સહન નથી. એક ભાઈ મને વાત કરતા હતા કે રોજ સબ નારાજ સહન આજકાલ નથી તો મોક્ષ કેમ ન થાય, મોક્ષ ક્યાંથી થાય? તમે કીધું રોજ ઋષભ નારાજ સહનન થી સાતમી નરકમાં પણ જઈ શકાય. કોઈ સહનન નું કઈ માતા નથી. ઋષભ નારાજ સહનન વાળો સાતમી નરકમાં જઈ શકે, બીજો કોઈ સાતમી નરકમાં જાય નહી. તો કઈ શરીરના બળે આ માર્ગ ની પ્રાપ્તિ, એ શરીરનું બળ હોય તો સાતમી નરક ની અંદર જતો રહે. શુભમ ચક્રવર્તી સાતમી નરકમાં જતા રહીએ જીવો. તો એટલું આપણામાં સત્યસ જેટલું સામર્થ્ય નથી, એટલું ભારી કર્મ બાંધવા જેટલી નથી, એટલે મોક્ષ માટે પણ જવાનું આપણામાં સામર્થ્ય નથી. સાથે બે વાત થઈ ને, એમાં છ પ્રકારના સહનન છે, એમાં અસહનન છ પ્રકારના છે. ઋષભ નારાજ, અર્ધ નારદ, નારાજ એ બધા કિલ્લક સહનન છે છ પ્રકારના, એમાં વાત આવે છે. પણ એ તો શું વાત કરી, આટલી વાત એને થતી નથી. વળી અવર્તી સમય દસ એકતાલીસ કર્મ પ્રકૃતિનો નવીન બંધ થતો નથી, અમુક બંધી છૂટી જાય, અમુક બંધ નિશ્ચિત. એવા નિશ્ચિત સમય સાથે ચોથા ગુણસ્થાનમાં સાચા દેવગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા હોય છે, પરંતુ તે શ્રદ્ધા ગુણનો પર્યાય નથી, પણ તે ચારિત્ર ગુણનો શુભ ઉપયોગરૂપ પર્યાય છે. નિસિદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે એવી ભાવના તેને નિરંતર વર્તે છે. કોને? સમ્યક દ્રષ્ટિને. તો સમ્યક દ્રષ્ટિનું આ બધું મહાત્મ્ય બતાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ને આત્મધ્યાન તિરંગતિનું કારણ કેમ થતું નથી. બધા પ્રશ્નો એવી રીતે મુકેલા છે કે બધી બાબતની છણાવટ થાય. સમ્યક દ્રષ્ટિ હોય તો આત્મધ્યાન તો થાય. પાંચમા ગુણસ્થાનક સુધી રૌદ્ર ધ્યાન ભગવાને કહ્યું છે, તો એના રૌદ્ર ધ્યાન થાય છતાં એને નરકનો કેમ બંધ નથી પડતો? તો કે સમ્યક દ્રષ્ટિનું મહાત્મ્ય છે. એનું રૌદ્ર ધ્યાન જે છે એ અંતાનુબંધીના રૌદ્ર ધ્યાન જેવું નથી. એટલે કે એ ઉદય ભાવને પણ દ્રષ્ટા ભાવે જોઈએ છે જ્ઞાની. એટલે જ્ઞાનનું આ મહાત્મ્ય બતાવે છે. કે એટલા માટે કૃપાળુદેવે એક વાત બહુ સરસ વાત કરી છે કે કોઈ કોઈ જીવોએ એટલા મોટા મોટા સંગ્રામો કરેલા છતાં તે જ ભવે મોક્ષે ગયેલા સાંભળીએ છીએ, તો માત્ર બાહ્ય ક્રિયા એટલું બંધનું કારણ હોઈ શકે નહીં, એનું વિશેષતાથી વિચાર કરવો ઘટે. એટલે કે અંતરંગ કષાય શક્તિ કેટલી છે એની ઉપર હંમેશા બંધ પડે છે. અંતરંગ કષાય શક્તિની જીવોને ખબર હોતી નથી. અંતરંગ કષાય શક્તિ અંતાનુબંધીનું કષાય છે, મિત્રત્વ સહિત હોય, અંતાનુબંધી સહિત હોય તો અશુભનો તીવ્ર બંધ પડે. પણ મિત્રત્વ અને અંતાનુબંધી કષાય સાત પ્રકૃતિ ગઈ હોય અને પછી એને અશુભ તીવ્ર લેશા હોય તો પણ એને અલ્પ બંધ પડે. કેમ કે અનંત જેનું મૂળ છે, એવા સંસારનું મૂળ સમય દર્શનથી કપાઈ ગયું છે, તો એની અંદર એવું જોર નથી. દાખલા તરીકે ને સમજાય, દાખલો આપો કે મદારીનો સાપ ને સાચો સાપ, તો મદારીનો સાપ ફૂફાળા મારે પેલા સાચા જેવા જ, પણ એનામાં કઈ કોઈને મારી નાખે એવું જેર નથી. તો મિથ્યા દ્રષ્ટિ ને આ મિથ્યાત્વનું ઝેર છે, અને સમ્યક દ્રષ્ટિને એ મિથ્યાત્વનું ઝેર નીકળી ગયેલું છે. એટલે કે એમ આપણે કહે છે ને કે ભાઈ સાપ કરડે તો પછી ગામડામાં મારે થતું પર લીમડો લે એકદમ દોડાવી લીમડો મંગાવતા, પછી કે ચા હા તું ચા, એટલે કેવો લાગે છે? કડવો લાગે છે કે મીઠો? મીઠો થાય આપણું ઝેર એને ચેડ્યું છે. એ મિથ્યા દ્રષ્ટિ જેને મિથ્યાત્વનું ઝેર ચેડ્યું છે એને આ જગતના બધા પદાર્થો છે કડવા લીમડા જેવા પણ મીઠા લાગે છે. કેમ કે એને મિથ્યાત્વનું ઝેર ચેડ્યું. જેને મિથ્યાત્વનું ઝેર ચેડ્યું હોય એને જે કડવું છે એ પણ મીઠું લાગે. તો સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનું ઝેર ઉતરી ગયું છે એટલે એને બંધ તીવ્ર થતો નથી, એને તીવ્ર બંધ થાય નહીં. કેમ કે એને દ્રષ્ટાભાવે જોયું છે, એને વૃત્તિ નથી કે હું જીતું કે હું હારું કે આમ કરું કે કશું નહીં. તો દૈહિક ક્રિયાઓ છે, જે થશે થશે, એમાં ભરતાય નથી. બાહુબળીજી અને ભરત મહારાજા બે ભાઈઓ તદભૂ મોક્ષ નામે બે લડ્યા, બે સમજતા હતા. એ લડતી વખતે એમને ખબર હતી કે આ લડાઈ મારે કાંઈ સંબંધ નથી, અમારો ભાઈ છે એવી વાત જ નથી. લડાઈ વખતે પણ એમને પોતાના આત્માનું જ્ઞાન વર્તું હતું એ સમયે, લડાઈના સમયે પણ એને આત્મ જ્ઞાન વર્તું હતું. ઉદય પૂર્વનો પોતાનો ઉદય, કર્મનો ઉદય. હા હા, કર્મનો ઉદય હોય તો શું કરે? કૃપાળ દેવ જાણતા કે વેપાર કરવા જેવો નથી, સ્વરૂપમાં જ રહેવા જેવું છે. પણ પૂર્વનો ઉદય હોય તો શું કરે? કરવું પડે. નંદીશ્વર ઋષિ મુનિ હતા અને પછી આવી ગયા ક્યાં? તો ઉદય એવો હોય કોઈ વખત તીવ્ર તો એવું બને ખરું. તો આ તો ઉદય છે અમારે. તો જ્ઞાની જ્ઞાન થયા પછી કોઈ પણ જીવ, એટલે ભરત મહારાજા એક નથી, ભરત મહારાજા બે છે. એક ભરત મહારાજા શરીર રૂપ છે અને એક ભરત મહારાજા આત્મરૂપ છે. બે પોતપોતાની ક્રિયા જુદી જુદી છે. એટલે દેહિક ભરત મહારાજા આત્મ ભરત મહારાજમાં જતા નથી, આત્મ ભરતમાં દેહ ભરત મહારાજમાં જતા નથી. બંને ભિન્ન ભિન્ન છે. જો બંને ભિન્ન છે તો આ દેહ ક્રિયાઓ છે એ ઉદય ભરતની છે, આત્મિક ક્રિયાઓ છે એ સાચા ભરત મહારાજની છે. ઉદય ભરત એને કાંઈ પડી નથી. અને એવું બધું હોય તો બીજી જ મિનિટે પંચલો કરીને તરત નીકળી ગયા, એ નીકળી ગયા. હા, અને એ જ વખતે ધ્યાન લાગી ગયું. બાર બાર મહિના સુધી ધ્યાનસ્થ રહે આવું મળી જાય તો એ તો એવા જીવો એક મિનિટમાં પલટો ખાઈ ગયા. ક્યાં વેર બધું જતું રહ્યું, એક મિનિટ પડતું નહીં અંદર, હતું જ નહીં અમને એ વખતે પણ એ સમજતો હતો. તો અહીંયા પણ એ વાત કરી કે આ તો સમ્યક દ્રષ્ટિનું મહત્વ બતાવે છે કે સમ્યક દ્રષ્ટિ આર્થ ધ્યાન તિરંગને તિરંગ ગતિનું કેમ કારણ નથી. આપણે આર્થ ધ્યાન કરીને રૌદ્ર ધ્યાન કરીએ તો રૌદ્ર ધ્યાન કરી તો નરકમાં જવાનું થાય. ભગવાને કહ્યું છે કે રૌદ્ર ધ્યાન જે કરે તેની ગતિ નરકમાં થાય અને જે અર્થ ધ્યાન કરે એ તિરંજમાં જાય. અર્થ ધ્યાનનો અર્થ શું? સુખી દુઃખી થવું, સુખી દુઃખી થવું પોતે, એ બધું અર્થ ધ્યાન છે. યોગા ચાર પ્રકારના ધ્યાન છે ને, ચાર પ્રકારના અર્થ ધ્યાનનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એક તો કે અનુકૂળ જે પદાર્થ છે એનો વિયોગ, પ્રતિકૂળ પદાર્થનો સંયોગ, ત્રીજો રોગાર્થ કોઈ રોગ થાય અને જે થાય અર્થ ધ્યાન થાય એ, અને ચોથું જે છે તે ભોગાર્થ. ભોગાર્થ એટલે આવતા ભાવમાં મને ભવિષ્યમાં આ મળે તો ઠીક, આ મળે તો ઠીક, આ મળે તો ઠીક એવી જે ભાવના હોય. એમ કે જો હવે $5,000 થઈ જાય તો એ અર્થ ધ્યાનમાં જાય છે. ભોગાર્થ અગર તો મને આવા આવા ભોગોની પ્રાપ્તિ થાય તે બધું અર્થ ધ્યાનમાં જાય છે. રૌદ્ર ધ્યાન આમાં પોતે દુઃખી થાય છે. રૌદ્ર ધ્યાનમાં આપણે બીજાને દુઃખી કરીએ. રૌદ્ર ધ્યાનની અંદર આપણે એટલે હિંસાનું બંદી, ચોર્યાનું બંદી, અસ્થિરનું બંદી અને પરિગ્રહ એ ચાર પ્રકારે રૌદ્ર ધ્યાનના છે. તો એ જોઈને તો એ ચાર પ્રકાર છે. તો એ અર્થ ધ્યાન છે તો કોને હોય? મિથ્યા દ્રષ્ટિ હંમેશા આ ધ્યાનમાં જ હોય.
મિથ્યા દ્રષ્ટિ
મિથ્યા દ્રષ્ટિ કોઈ દળો ધર્મ ધ્યાનમાં હોતો જ નથી. તો મિથ્યા દ્રષ્ટિ ભગવાનનું નામ લેતો હોય ત્યારે પણ એ આ ધ્યાનમાં હોય, અને સમ્યક દ્રષ્ટિ લડાઈ કરતો હોય ત્યારે પણ ધર્મ ધ્યાન. આ વાત લોકોને ગળે બેસવી ને સમજવી બહુ મુશ્કેલ છે. કે અંતર
એ લડાઈ કરે છે છતાં, ઝઘડા કરે છે તો પણ, કારણ કે સમય જ્ઞાની છે અને સમય ઉદયના કારણે એને યુદ્ધ આવે છે કે થાય છે.
હવે કે ઉત્તર આપે છે, કારણ કે નિશુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિશિષ્ટ ભાવનાના બળથી સમ્યક દર્શી જીવોને તિરંજ ગતિના કારણભૂત સંકલેશ પરિણામનો અભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિને રૌદ્ર ધ્યાન નરગતિનું કારણ કેમ થતું નથી? કારણ કે સમ્યક દ્રષ્ટિઓને નિજ સદાત્મ તત્વ જ ઉપાદે છે એવા વિશિષ્ટ ભેદ જ્ઞાનના બળથી નરક ગતિના કારણભૂત તીવ્ર સંકલેશ પરિણામનો અભાવ હોય છે. જો સમ્યક દ્રષ્ટિએ બધા જીવોને પ્રાપ્ત કરતા નહીં તો અન્ય ભાવમાં તેઓ કેવા હોય છે અને કેવા થાય છે તે હવે પછીની ગાથામાં કહે છે. તો આ સમ્યક દર્શનો પણ આ વાત સમજવી એટલે બંધાદેહ ઉગાડની જયારે કૃપાળદેવ વાત કરી કે ભાઈ અંતર પ્રણાની ધારા મુજબ કર્મનો બંધ થાય છે, બાહ્ય ક્રિયા સાથે કઈ એની વાત નથી. મારો ન મારો જીવ ને છે બંધ દિવસા નથી, એ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નહીં થતો. જીવનો આ બંધ મારો કે મારો ન મારો જીવ ને છે બંધ દેવસા નથી. કોઈ પણ પ્રકારનો કોઈને મારવાનો કાયરો એના પ્રસંગની ગાથા એમ છે કે જે જીવ પોતે કરતો જે અધ્યવસાન સુખી દુખી કરું પર જીવને તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. કરતો જે અધ્યવસાન મારું જીવાણું પર જીવને તે પાપનું બંધક અગર પુણ્યનું બંધક બને. મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી, મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ને થકી. હવે આ બહુ રહસ્ય વાળી બધી વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે. મારો ન મારો, મારો કે ન મારો, તંદુડિયા મચ્છી માર્યું તો કોઈને દાખલો આપણે શાસ્ત્રમાં આવે છે તો આત્મી નરકનું આયુષ્ય બંધુ. હું કોણ શું કર્યું એને, હું તો આ એકે જવા દઉં નહીં, હું તો આ એકે માછલાને જવા દઉં નહીં. હા હું ભાવ કર્યો તો શું થયું, બંધ થઈ ગયું ને, બંધ થયો ને. એ જ પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ થયા અને બેઠા હતા, પછી કોકે આવીને કહ્યું કે તમારા દીકરા રાજ ઉપર તો ફલાણા એમ કેમ ચડાઈ કરી છે, હે કે મારા રા દીકરા ઉપર એકદમ મુનિપણા છઠ્ઠી સાધુ ગુણસ્થાન પડ્યા,
પડીને નીચા ગુણસ્થાન કે આવી ગયા. અહિયાં 35 શ્લોક પૂરો થાય છે. હવે આપણે કૃપાળુદેવનું પદ બોલી અને તે પછી સુખધામ બોલીશું અને સ્વાધ્યાય પૂરો કરીશું.
Yeah. Thank you.